महिला जो है જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય કરીએ છીએ, બરાબર. એમાં આપણું ચાલે છે ચેપ્ટર નંબર 2. કયું છે? ગુણ વિશેનું ચેપ્ટર છે. ગુણ કેટલા ટાઈપના હોય છે? બે પ્રકાર, સામાન્ય અને વિશેષ. બોલ, સામાન્ય ગુણ ના નામ આવડે છે? બોલ, કયા છે? વેરી ગુડ, વેરી ગુડ. અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અભૂતત્વ અને પ્રદેશત્વ. આમાંથી આપણે લાસ્ટ ટાઈમ અસ્તિત્વ ગુણનું થોડું થોડું ડિટેલમાં જોયું હતું અને એને સમજવાથી શું લાભ થાય એ આપણે જોયું હતું. અસ્તિત્વ ગુણ કોને કહેવાય છે? જે શક્તિના કારણે દ્રવ્યનો કદી નાશ થતો નથી. શાંતાબેન કહેતા હતા કે અરે જીવ ક્યાં યાદી બીજી ગતિ નો હોય છે, તારો નાશ થવાનો. એક દ્રવ્ય એનો ક્યારે નાશ થતો નથી. તો જીવ ને અંદર થી કેટલી શક્તિ મળે છે, કેટલું બળ મળે છે, અરે મારો ક્યારે નાશ થવાનો જ નથી. તો હવે જીવ ને જેટલા પણ ટેન્શન હતા, આ ભાવના કે નહીં ભાવના, બધા દૂર થઈ જાય. હવે આપણે સેકન્ડ જે વસ્તુત્વ ગુણ છે એનું સ્વરૂપ જોઈએ. જો મારામાં પેજ નંબર 35 છે, નંબર 2, વસ્તુત્વ ગુણ. વસ્તુત્વ ગુણ કોને કહે છે? કોઈને ડેફિનેશન ખ્યાલ છે? મોઢે યાદ આવડે આવડે છે? મોઢે હા, બહુ બઢિયા. જે શક્તિના કારણે દ્રવ્યમાં પ્રયોજનભૂત ક્રિયા થાય, અથવા તો અહીંયા શું લખ્યું છે? જે શક્તિના કારણે દરેક દ્રવ્યમાં અર્થ ક્રિયા હોય, અર્થક્રિયા હોય તેને વસ્તુત્વ ગુણ કહે છે. જો આપણે એનું પણ સ્વરૂપ જોઈએ છે, આપણે શું કહીએ છીએ કે દરેક દ્રવ્યમાં અર્થક્રિયાકારિત્વ હોય છે. અર્થ ક્રિયાકારિત્વ નો શબ્દ નો શું મતલબ? અર્થ ક્રિયાકારિત્વ એ શબ્દ આપણે ડિવાઈડ કરીએ. જેમ ડિવાઈડ અર્થક્રિયાકારિત્વ એ એક્ચ્યુઅલ ડેફિનેશનમાં શું છે કે જે શક્તિને કારણે દરેક દ્રવ્યમાં અર્થક્રિયાકારિત્વ હોય. પ્રયોજનભૂત શબ્દ નથી એમાં. પ્રયોજનભૂત ક્રિયા તો આપણે એમાંથી મીનિંગ કાઢીએ છીએ આમાંથી. પણ આનો શું મતલબ છે? જો અર્થ એટલે શું? આમાં કેટલા અર્થ છે? અર્થ ક્રિયા કારિત્વ. અર્થ ક્રિયા કારિત્વ, અર્થ એટલે અહીંયા અર્થ એટલે આપણું પ્રયોજન. દરેક દ્રવ્યનું જે પ્રયોજન છે એ ક્રિયા એટલે ક્રિયા એટલે કાર્ય અથવા એની પર્યાય. ક્રિયા એટલે કાર્ય અથવા પર્યાય. કોઈ પણ દ્રવ્યનું પ્રયોજન, કોઈ પણ દ્રવ્યનું કાર્ય શું છે? કે જે દ્રવ્ય જે સમયે જે પર્યાયમાં છે એ જ એનું કાર્ય છે. ખ્યાલ આવે છે? કાર્યત્વ એટલે કરવાવાળો, કરવાવાળો. અને સ્વ એટલે સ્વભાવ. તો દરેક દ્રવ્યમાં પોતપોતાનું પ્રયોજનભૂત કાર્ય કરવા વાળો સ્વભાવ છે એને વસ્તુત્વ ગુણ કહે છે. ખ્યાલ આવે છે? ફરી દરેક દ્રવ્યમાં પોતપોતાનું પ્રયોજન સાધવાનું એટલે પ્રયોજનભૂત કાર્ય કરવા વાળો સ્વભાવ એને કહેવાય વસ્તુત્વ ગુણ. એટલે કે જીવનું કાર્ય શું છે? મેઇન કાર્ય છે એ જાણવું. જાણવું એ જીવનું સપોઝ પ્રયોજન છે, તો એનું પ્રયોજનભૂત કાર્ય કરવા વાળો સ્વભાવ એટલે કે જીવમાં જાણવાનો સ્વભાવ હોવો એને એનો વસ્તુત્વ ગુણ કહે છે. અથવા તો જેવી રીતના આપણે કોલોક્વિયલ લેંગ્વેજમાં થોડું લઈએ કે આઈસ છે, આઈસ બરફ, બરફનો સ્વભાવ શું છે? ઠંડો છે. તો એનું પ્રયોજન શું છે બરફનું? એ ઠંડક કરવી. તો ઠંડક કરવા વાળો સ્વભાવ બરફમાં હોવો એનું વસ્તુત્વ ગુણ છે. ખ્યાલ આવે છે? આવી રીતના દરેક દ્રવ્યમાં અપ્લાય કરી દો કે અગ્નિનું કામ શું છે? ઉષ્ણ કરવું અથવા બાળવું. સાકરનું કામ શું છે? ગળપણ કરવું. ખ્યાલ આવે છે? આ દરેક દ્રવ્યનો જે સ્વભાવ છે એવું કાર્ય કરવું એ દ્રવ્યનું કાર્ય છે. બરાબર? ક્લિયર? ઓકે. હવે જેવી રીતના આપણે માટીમાંથી ઘડો બનાવીએ છીએ તો એના માટે કઈ ટાઈપની માટી જોઈએ? જે રેડ માટી હોય ને એમાંથી ઘડો બને, બ્લેક માટી હોય ને એમાંથી ન બને. આપણે ઘણા ઘણા જોયા જ નથી, આપણે ફિલ્ટર આવી ગયા. પણ જૂના જમાનામાં
રસ્તામાં
આ તો મને યાદ છે, મારા જૂના ઘરે અમે લોકો માટલામાંથી પાણી પીતા હતા. હવે બધા ફિલ્ટર આવી ગયા એટલે માટલા અપડેટ થઈ ગયા. પણ એ તમે આપણું મટકું જોઈએ ને તો ઓલવેઝ રેડ કલરની માટીનું જ હોય. બીકોઝ એ રેડ કલરની માટીમાં એવી પ્રોપર્ટી છે કે ઇટ કેન ગ્લુ વિથ ઇચ અધર, અને એને જયારે બેક કરવામાં આવે તો એ હાર્ડ થઈને એવું શેપ બને. બ્લેક કલરની માટીમાં યુ કેન નોટ ગીવ ધેટ શેપ એટ ઓલ, એની પહેલા જ તૂટી જાય. ખ્યાલ આવે છે? તો વોટ ઇઝ ધ પોઈન્ટ કે એક ઘડા બનાવવાનું પ્રયોજન એવું કાર્ય કરવાનો સ્વભાવ કેના કેમાં છે? એ રેડ માટીમાં જ છે. માટીમાં તો છે પણ રેડ માટીમાં જ છે સ્પેસિફિકલી. ખ્યાલ આવે છે? એટલે દરેક કાર્ય જે કરવામાં આવે છે એ કાર્ય કરવાની પાછળ જે વસ્તુમાં એવો સ્વભાવ છે એ વસ્તુ એવું કાર્ય કરવા માટે સમજ. ક્લિયર? જેવું કાર્ય કરવામાં આવે છે એવું કાર્ય કરવાનો સ્વભાવ જે વસ્તુમાં છે એ વસ્તુ એવું કાર્ય કરી શકે. હવે દરેક જીવનું પ્રયોજન શું છે? સુખ વાળો સ્વભાવ કેની અંદર છે? કયા દ્રવ્યમાં છે? જીવમાં. જીવની અંદર એવો સ્વભાવ માટે સુખ ગુણને પ્રગટ કરવાનું કાર્ય કરવાનો સ્વભાવ કેની અંદર છે? જીવની અંદર જ છે. તો સુખી કોણ થઈ શકે? આ પૂજગલ સુખી થઈ શકે કે નહીં? આ પૂજગલ સુખી થઈ શકે કે નહીં? ન થઈ શકે. કેમ ન થઈ શકે? કેમ કે એમાં એવો ગુણ જ નથી. અચ્છા, તો પૂજગલ દુઃખી છે
અત્યારના?
એનામાં સુખ કે દુઃખ એવો કોઈ ગુણ જ નથી. એને તો તમે કોઈ પણ આકાર આપી દો એને કઈ ફરક નથી પડતો. ખ્યાલ આવે છે? આ સંસારમાં આજે આખી વિશ્વ વ્યવસ્થા આપણે જોઈએ છે ને, તો એમાં જે આ નિગોદરૂપ સંસારથી નીકળીને મોક્ષમાં જવું એ જે આખું પ્રયોજન જે છે મોક્ષ માર્ગ સાધવાનું એ જીવ માટે કેમ એપ્લિકેબલ છે? જીવ માટે કેમ એપ્લિકેબલ છે? આ શરીરને મોક્ષ કેમ નથી થતું? જળ છે પણ
જીવ બંધ હોતા મોક્ષ.
જીવ જયારે નિગોદમાં છે તો જીવ પોતે દુઃખી છે, કેમ કે એને સુખ ગુણ જે છે એની ઓપોઝિટ પર્યાય એની પ્રગટ થાય. હવે એને સુખી થવું હોય તો એને ત્યાંથી નીકળીને મોક્ષમાં જયારે જશે તો એ સુખી થાય છે. તો આ સુખ દુઃખ જે જે સુખમાં દુઃખમાંથી નીકળીને સુખમાં જવાનું જે પ્રયોજન જે છે તારે લઈને ખાલી જીવને જ આપી ગયું. બાકી કુશલ પરમાણુ તો આ શરીરમાં હોવું કે નીકળીને બીજા શરીરમાં જાય કે આવી રીતે જડ બની જાય એને ઇટ ડઝન્ટ મેટર. એને કઈ એનું જ્ઞાન પણ નથી અને એને કારણે એને સુખ દુઃખ પણ નથી. એ પુદ્ગલ ઇન્ડિવિજ્યુઅલ એટમ મોલિક્યુલ તરીકે ફરતો હોય તો એની સ્વભાવ પર્યાય કહેવાય, એની શુદ્ધ પર્યાય કહેવાય. કેમ કે એક ઇન્ડિવિજ્યુઅલ છે અને જયારે અત્યારના એક કોમ્પ્લેક્સ ફોર્મમાં છે તો એની વિભાવ પર્યાય કહેવાય. તો વિભાવ પર્યાય છે તો દુઃખી છે ના, દુઃખી નથી. એને સુખ દુઃખ નું કઈ કારણ નથી. ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? એટલે આજ આખો મોક્ષ માર્ગ છે સીધો. જે આપણે સાત તત્વ જોઈએ છે ને, સાત તત્વ ખ્યાલ છે? સાત તત્વ નામ આપણે બોલ્યા છે. વેરી ગુડ. જીવ અજીવ આશ્રવ બંધ સંવર નિરામો. તો આ કોનું ડિસ્ક્રિપ્શન છે? આ સાત તત્વમાં કયા દ્રવ્યનું ડિસ્ક્રિપ્શન છે? મેઇન તો જીવનું જ ડિસ્ક્રિપ્શન છે. અને મારા જીવને છોડીને બાકી જેટલી બધી વસ્તુ છે ને બધાને એક સિંગલ કેટેગરીમાં નથી હજી. ખ્યાલ આવે છે? તો આવું ક્લાસિફિકેશન શું કામ કર્યું? કેમ કે જયારે મારે સુખી થવું છે તો આખું ફોકસ મારા ઉપર આવવું જોઈએ ને. જયારે મારે સુખી થવું છે તો આ બાકી બધી વસ્તુમાં ગોત્યા કરું તો એનો શું ફાયદો? ખ્યાલ આવે છે? માટે વસ્તુત્વ પણ શું કે છે કે દરેક દ્રવ્યમાં પોતપોતાનો અર્થ ક્રિયા કાર્ય છે. એટલે કે પોતપોતાનું પ્રયોજન ભૂત કાર્ય કરવાની શક્તિ. ખ્યાલ આવે છે? ઓકે. તો આપણે ઘરે જઈને લંચ ટાઈમ થશે એટલે જમવાનું બનાવશું. આપણે જમવાનું બનાવશું ને તો શાક વગાડશું, રોટલી બનાવશું, દાળ વગાડશું. તો આપણે કરશું કે નહીં? આ કે ના જીવ કરે છે કે જીવ નથી કરતો? રોટલી ભાઈ બનાવે છે કે નહીં? કેમ નથી બનાવતી? કેમ કે ઈ એનું કાર્ય છે. અચ્છા, જેવી રોટલી ઘઉં માંથી બને છે એવી રોટલી ચોખા માંથી બનાવી બતાવો. બને છે? ચોખામાંથી તમે ઢોસો બનાવી શકો, એમાંથી ઓલી ફૂલે એવી રોટલી ન બને. કેમ ન બને? કેમ કે એવો એનો સ્વભાવ છે. આજે ઘઉં માંથી એવો ઢોસો બનાવી બતાવો તો પણ ન બને. ખ્યાલ આવે છે? કેમ ન બને? એવો એવો એનો સ્વભાવ. અરે આપણે એકદમ માસ્ટર શેફ ને કોઈને બોલાવીએ ને, સંજીવ કપૂર ને બોલાવી આવે. અને બીજી બાજુ આને ઉભો રાખી દે કે ભાઈ રોટલી બનાવવાની છે. હા, તો ચોખામાંથી કોણ રોટલી બનાવી આપશે? કોઈ નો બનાવી શકે. કેમ કે જ્યાં એ વસ્તુનો જ એવો સ્વભાવ નથી તો ગમે તેવો માસ્ટર શેફ પણ સુકામ ન હોય એમાંથી એવી વસ્તુ બની શકતી નથી. કેમ? કેમ કે જેવો જેનો સ્વભાવ છે એવી એ વસ્તુ એમાંથી બને. આ ખ્યાલ આવે છે? શું કહેવાય છે કે આપણે અત્યારના જે આજુબાજુના જે સરકમસ્ટાન્સીસ છે ધોઝ આર ઓનલી સપોર્ટિવ સરકમસ્ટાન્સીસ. એમાંથી એક્ચ્યુઅલ વસ્તુ બનતી નથી. જે વસ્તુ તો તેમાંથી બને છે. જે દ્રવ્ય પોતે એ રૂપે કન્વર્ટ થાય, એ ઘઉં પોતે રોટલી રૂપે કન્વર્ટ થાય છે, તો કામ એ ઘઉં એ કરેલું કહેવાય. ખ્યાલ આવે? એ ઘઉંની પર્યાય બદલાય ને. ઘઉંની જે પહેલા લોટ રૂપે પર્યાય હતી એમાંથી રોટલી રૂપે પર્યાય થઈ કે નહીં? પેલી બાઈની પર્યાય ચેન્જ થઈને રોટલી રૂપે થઈ ગઈ છે. ઘઉં માંથી થઈ ગયા ને. તો આ વસ્તુ ખ્યાલ આવે છે કે દ્રવ્ય દ્રવ્ય શું છે? કે એવા પરમાણુઓ જે ઈ ને ઈ જ રૂપે રહે છે પણ એનું વર્તમાન પર્યાય બદલાઈને અલગ રૂપ ધારણ કરે છે. તો એ જે વસ્તુની જે વર્તમાન પર્યાય એ જ એનું કાર્ય છે. આજે આપણે કહીએ ને દ્રવ્ય એના ગુણો અને એની પર્યાય. તો એક દ્રવ્ય બરાબર, એમાં ગુણો કેટલા? અનંત. અને પર્યાયો કેટલી? અનંત. એ દરેક ગુણની એક એક પર્યાય બરાબર, દરેક સમયે દરેક ગુણની એક એક પર્યાય. હવે આ પર્યાયો જે છે એ પર્યાયના સિનોનિમ્સ બીજા કયા છે? આને કહેવાય હાલત, દશા. દ્રવ્યની દશા શું છે? દ્રવ્યની હાલત શું છે? દ્રવ્યની અવસ્થા શું છે વર્તમાનમાં? એને એનું કાર્ય કહેવાય. ખ્યાલ આવે છે? આ બધા એના દ્રવ્યની વર્તમાન અવસ્થાના નામ છે. તો જે આપણે કહીએ છીએ ને કાર્ય થયું, કોઈ પણ કાર્ય થયું, જેવી રીતના કે આ ચોક નીચે મૂક્યો એ કાર્ય થયું ને, કે આ ચોકને નીચે મુકાયો, તો એમાં એ કાર્યમાં અનેક દ્રવ્યના મળીને આપણને કાર્ય અત્યારના દેખાય છે. આપણે જેને કાર્ય કહીએ છીએ એ કાર્ય અનેક દ્રવ્યનું મળેલું એક કોમ્બિનેશન રૂપ કાર્ય દેખાય છે. જેવી રીતના રોટલી બની, તો એમાં આટલા બધા ઘઉંના આઈટમ્સ એન્ડ મોલેક્યુલ્સ, ખ્યાલ આવે છે? પ્લસ એ વેલણ જોઈએ, એ પર્સન જોઈએ બનાવવા વાળો, એ ગેસ જોઈએ, તબિયાદી જોઈએ, ખ્યાલ આવે છે? આ બધા જ આઈટમ્સ અને મોલેક્યુલ્સની પર્યાયો મળીને જે એક આખું ક્યુમ્યુલેટિવ કાર્ય થયું એને આપણે કાર્ય કહીએ છીએ, ખ્યાલ આવે છે? પણ એ આપણા કોર્સર કાર્યની પાછળ દરેક દ્રવ્યનું ફાઇનલ કાર્ય ત્યાં મોજુદ છે. સમજાય છે? હા. અને એ જે દરેક દ્રવ્યનું એ ફાઇનલ કાર્ય જે ત્યાં છે એ જ એની પર્યાય છે, એ જ એની હાલત દશા અવસ્થા છે. આ દરેક જણને સમજાય છે? તો વસ્તુત્વ ગુણ શું કહે છે? કે દરેક દ્રવ્ય પોત પોતાનું અર્થ ક્રિયા એટલે કે પ્રયોજનભૂત કાર્ય કરે છે. દરેક દ્રવ્ય પોત પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે. જો હવે આમાંથી આગળ વાંચીએ છીએ, ના જો આ કોર્સર જે છે ને એ કઈ એક્ચ્યુઅલ કાર્ય નથી, એ ખાલી કહેવા પૂરતું કાર્ય છે. જેવી રીતે આપણે શું કહીએ કે આઈ એમ ગોઈંગ ટુ ચર્ચ ગેટ, રાઈટ? તો દેટ ઇઝ એન એક્શન ને, કે આઈ એમ ગોઈંગ ટુ ચર્ચ ગેટ. પણ એ એક્શન કઈ એક્ચ્યુઅલ એક્શન નથી, એની પાછળ ધારો મેની માઇનર માઇનર એક્શન. કે અહીંથી નીકળી ગયો, હું સ્ટેશન ગયો, સ્ટેશન પર મેં ટિકિટ વિન્ડો પર ટિકિટ લીધી, એ ટિકિટ લઈને આઈ ટુક ધ રાઇટ ટ્રેન, અધરવાઇઝ આઈ કુડ હેવ ગોન ઇન ધ રોંગ ડિરેક્શન. અને રાઇટ ટ્રેન લઈને પણ રાઇટ સ્ટેશન પર ઉતરવું, ખ્યાલ આવે છે? તો આટલા બધા માઇનર માઇનર એમાં કાર્ય થાય. તો ધ કોર્સર વર્ક કહેવાય છે ઇઝ એક્ચ્યુઅલી ધ ક્યુમ્યુલેશન ઓફ ધોઝ માઇનર વર્ક, કરેક્ટ? જે કોર્સર વર્ક છે એ કઈ માઇનર વર્ક થી બીજી કઈ વસ્તુ નથી, બરાબર? એવી જ રીતે જ્યાં રોટલી બની, તો એ રોટલી બનવાની અંદર માઇનર વર્ક શું છે? કે ભાઈ એનું વેલણ જે છે એ વેલણ આમથી આમ હલ્યું, બરાબર? હવે એ હલવાની એક્શન કોન્સ્ટન્ટ રાખો. હવે ઇફ યુ હેવ ઇન્સ્ટેડ ઓફ ઘઉં સમ અધર મટીરિયલ, લેટ સે માટી, તો દેટ મૂવમેન્ટ વિલ નોટ હેલ્પ. ઓકે, ઘઉંની અંદર જ જો આપણો લોટ બહુ કડક બની ગયો હોય, તો ઇવન ઇફ યુ મૂવ, એ બધું જે રોટલી જેવી રીતના વણાવી જોઈએ એમ ન વણાય, કરેક્ટ? યુ નીડ કરેક્ટ કન્સિસ્ટન્સી ઓફ દેટ ડાઉ. અને પછી આ થયું, અચ્છા નીચે કોન્સ્ટન્ટ સપોર્ટ ન હોય તો? નીચે કોન્સ્ટન્ટ સપોર્ટ ન હોય ને ઓલું આમાં આપણે વેલણ હલે ત્યારે ઓલો પાટલો પણ હલે તો ન બની શકે, ખ્યાલ આવે છે? ઓકે, આ પર્સન એક્સપિરિયન્સ ન હોય તો શું થાય? કે જે ડાયરેક્શનમાં આમ વેલણ હલવું જોઈએ, ભલે ગમે તે ડાયરેક્શનમાં હલે, તો ઇન્ડિયાનો મેપ બની જાય, ખ્યાલ આવે છે? ઓકે, હવે ગેસ ઉપર ઓલા જે તવી જે છે એ તવી બહુ વધારે ગરમ થઈ જાય તો શું થાય? રોટલી બળી જાય, ખ્યાલ આવે છે? તો આ દરેક દ્રવ્ય જે છે વેલણ એનું કાર્ય કરે છે, આ ઘઉંનો લોટ એનું પોતાનું કાર્ય કરે છે, આ બાઈ એનું પોતાનું કાર્ય કરે છે, ઓલી તવી ને ગેસ એનું પોતાનું કાર્ય કરે છે, અને આ બધાનું એક ક્યુમ્યુલેટિવ વર્ક જયારે થાય છે ત્યારે આપણે એમ કહે છે કે રોટલી બની, રાઈટ? હવે જ્યાં કોર્સર વર્ક જોઈએ કે કોર્સર વર્કમાં આરોપ અપાય છે કે આ ભાઈએ રોટલી બનાવી, કરેક્ટ? એ એવું છે કે જાણે હું અહીંયાથી ચર્ચગેટ ગયો, પણ વેન યુ એકચ્યુઅલી લુક ઇન ટુ ધ ફાઇનર થિંગ, તો ખાલી બાઈએ બનાવી નથી, કે બાઈની સાથે ઓલું વેલણ વોઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, ઓલું સપોર્ટ વોઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, ગેસની તવી ને બધું વોઝ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ, ખ્યાલ આવે છે? અને આ દરેક દ્રવ્ય, એ તવીએ એનું કામ કર્યું, ગેસે એનું કામ કર્યું, વેલણે પોતાનું કામ કર્યું, જયારે દરેક દ્રવ્ય પોતપોતાનું યોગ્ય કાર્ય કરે છે તો આપણને ડિઝાયર્ડ આઉટકમ મળે છે, ખ્યાલ આવે છે? તો આજે દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય કર્યું, એ દ્રવ્ય જે તમારું વેલણ છે, એ વેલણ એ ઘડીકમાં આગળ જાય છે, ઘડીકમાં પાછળ આવે છે, બરાબર? ઘડીકમાં આગળ જાય છે, ઘડીકમાં પાછળ આવે છે. આગળ જાય છે એ ત્યારની પર્યાય છે, પછી એક સેકન્ડ પછી પાછળ આવે છે, એ પાછળની બીજી પર્યાય છે. અહીંયા વેલણને દ્રવ્ય તરીકે રાખો તો ઘડીકમાં આગળ જવું એની એક પર્યાય છે, પાછળ આવવું બીજી પર્યાય છે. ધેટ રિપીટેટિવ એક્શન ઇઝ એક પર્યાય, બીજી પર્યાય, ત્રીજી પર્યાય, ચોથી પર્યાય, એમ પર્યાયોનો સમૂહ છે, ખ્યાલ આવે છે? તો એ વેલણનું જે કાર્ય જે થયું, એ વેલણનું કાર્ય શું છે? એ વેલણ દ્રવ્યની પર્યાય છે, ખ્યાલ આવે છે? એવી જ રીતે એ બાહ્ય અલગ અલગ એક્ટિવિટીઝ કરી, કે ભાઈ પહેલા લોટ બાંધ્યો તો ત્યારે એની ફિંગરની મુવમેન્ટ આવું થઈ, પછી એને લુવા કર્યા એમાં એની ભાઈ ફિંગરની મુવમેન્ટ અલગ રીતે થઈ, પછી એને પર્ટિક્યુલર ગોળ ગોળ કરીને બધા લોટમાં એને ખ્યાલ આવે છે, પછી ત્યાં પાટલા પર રાખીને એને ભણવાની એક્ટિવિટી કરી. સપોઝ બાઈને દ્રવ્ય તરીકે રાખીએ તો આ શું થાય છે કે જેમ જેમ એ એક્શન અલગ અલગ કરે છે તો એની અલગ અલગ બાઈના અલગ અલગ પર્યાયો થાય છે. આ ફિંગરનું આમ મૂવ થવું, પછી હાથનું આમ મૂવ થવું, પછી હવે ચીપિયાને લઈને આમ કરવું. તો બાઈને જો દ્રવ્ય રાખીએ તો એની અલગ અલગ પર્યાયો થાય છે, ખ્યાલ આવે છે? એટલે પાટલાને લઈએ છે એને પર્યાય શું છે અલગ અલગ, એવી જે એવું ને એવું રહેવું એ જ એની અલગ અલગ પર્યાય, ખ્યાલ આવે છે? સપોઝ એમ ન રહે, અલગ પહેલા બે મિનિટ તો સ્થિર રહે અને પછી હલવા લાગે તો એનું કામ ન થાય, પછી આપણે રોટલી બનાવી હોય તો જ્યાં શરૂઆતમાં રોટલી તવી પર નાખીએ ત્યારે તો ગેસ સ્લો રાખીએ, ખ્યાલ આવે છે? અને પછી જ્યાં ફ્લેમ ઉપર રાખીએ કહેવાનો મતલબ શું છે કે દરેકે દરેક દ્રવ્ય પોતપોતાની પર્યાય જ્યાં જ્યાં એની પર્યાય બદલાતી જાય છે ત્યાં ત્યાં આપણે એમ કહેવાય છે કે એ દ્રવ્ય કાર્ય કરે છે, એ દ્રવ્ય કાર્ય કરે છે. હવે એનાથી થોડું ફાઇનલ જઈએ, આપણે શું કર્યું, પેલા કોર્સર વર્ક જોયું કે ભાઈ રોટલી બની, એમાં એક એક દ્રવ્યને છૂટા પાડ્યા, પછી એક દ્રવ્યની પર્યાય છૂટી પાડી. હવે એક દ્રવ્યના પરમાણુઓને જોઈએ છે. હવે બાઈ, બાઈ કઈ એક દ્રવ્ય નથી, ખ્યાલ આવે છે? એ બાઈનું શરીર, એ શરીરમાં આટલી બધી આંગળીઓ, એટલા બધા આંગળીઓના પરમાણુઓ, દરેકે દરેક વસ્તુ એક એક દ્રવ્ય જુદા જુદા છે. આમાં જેટલા એટમ્સ મોલેક્યુલ્સ છે બધા જુદા જુદા છે ને. તો હવે જ્યાં ઓલો લુઓ પાડવો છે તો એને આંગળીઓનું આમ બેન્ડ કરવું ને આમ ખેંચીને કાઢવું તો કેટલા બધા દ્રવ્યની પર્યાયો થઈ, ખ્યાલ આવે છે? એ કેટલા બધા દ્રવ્યની પર્યાયો એક સાથે થઈ તો એ પર્યાય દ્રવ્યનું કાર્ય થયું. એ દરેક દ્રવ્યએ પોતપોતાના પ્રયોજનભૂત કાર્ય ત્યાં કર્યું. જે રીતના એ બાઈના આંગળીના પરમાણુઓનું પ્રયોજનભૂત કાર્ય શું છે, એ અમુક ડાયરેક્શનમાં બેન્ડ થઈને અમુક ફોર્સ આપવો જેનાથી લુવા બને, એનું કાર્ય એનું હીટ આપીને રોટલી બનાવવાનું છે. જે આપણે ફ્લેમનું કાર્ય છે, જે આંગળીના પરમાણુનું કાર્ય છે, નથી ને? तो दरेक परमाणु ना प्रयोजन भूत कार्य जुदू जुदू ख्याल प्रयोजन रोल समझो ने दरेक परमाणु ना रोल जुदो जुदो रोल जुदो जुदो तो यू कार्य जुदो जुदो बराबर है। तो जयरे अपने जो विश्व में बदा कोई एक्शन अपने जुए थे सपोज एम समझो के अपने इसरो एक कोई रॉकेट छोड़ियो ने ऊपर एना जीओ ओला स्टेशनरी सैटेलाइट तरीके स्थित कर एक कार्य में कितना बड़ा कार्य है विचार करो एमा कितना बड़ा परमाणुओं भेगा थया छे दरेक परमाणुओं पोतपोतानी पर्याय रूपे परिणम्या त्यारे जेने एक कार्य थयुं छे ख्याल आवे छे। तो द्रव्यनी पर्याय ए पर्याय ज द्रव्यनु कार्य छे અને આવા અનેક દ્રવ્યની પર્યાયો ભેગી થાય ત્યારે એક સ્થૂળ કાર્ય થાય છે જેને આપણે લૌકિક ભાષામાં કાર્ય કરીએ ખ્યાલ આવે છે તો કહેવાનો મતલબ શું છે કે ઉપચારથી એમ કહેવાય છે કે બાહ્ય રોટલી બનાવી કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્ય પર આરોપ આપવામાં આવે છે પણ ત્યાં તો કેટલા બધા દ્રવ્યનું કાર્ય થયું છે ખ્યાલ આવે છે અને દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય સ્વતંત્ર કર્યું છે માટે આરોપ થી ભલે એમ કહેવાય પણ સમજણમાં શું હોવું જોઈએ કે દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય કરવા માટે સ્વતંત્ર છે અને એને સ્વતંત્ર રૂપે સ્વયં ઈ પર્યાયમાં કન્વર્ટ થઈને એ કાર્ય કર્યું છે ખ્યાલ આવે છે તમને સમજાય છે ભાઈ ઓકે હમણાં આપણે એમ સમજીએ કે એક દ્રવ્યની એક સમયની એક પર્યાય અત્યારે આપણે ગુણને ઇગ્નોર કરના છે બરાબર તો હવે અત્યારે હું આ ઉભો છું તો શરીરના જે પરમાણુઓ જે છે બધા મળીને આમ ઉભા રહેવાની એક્શન કરે છે એમાં જે જે પરમાણુ જ્યાં જ્યાં સ્થિત છે ત્યાં ત્યાં એક સમય માટે સ્થિત રહે ત્યારે હું ઊભો રહી શકું છું ને એક સમયની ઈ દ્રવ્યની એક પર્યાય ઈ જગ્યાએ રહીને એનું કાર્ય કરે છે તો એમ કહેવાય કે હું ઊભો છું હવે એમાં હું ઊભો છું કહેવામાં આ શરીરને આપણે આરોપ આપ્યો છે ખ્યાલ આવે પણ એ શરીરની અંદર કેટલા બધા પરમાણુ છે એટલે કહેવાનો મતલબ શું છે આજે હાથ હલ્યો આ હાથ હલ્યો તો એમ કહેવાય કે મેં હલાવ્યો કહેવાય ભલે એમ પણ એની અંદર આ હાથમાં રહેલા અસંખ્યાત દ્રવ્ય એ દ્રવ્યએ પોતપોતાની ગતિમાં મૂવમેન્ટ કરી અને પોતપોતાની ગતિમાં એટલે કે અહીંયાના પરમાણુ ઓછી મૂવમેન્ટ કરીને અહીંયાના પરમાણુ કરતા કેમ કે લિટલ આઉટસાઇડ છે એટલે શું મૂવ મોર તો આને પોતપોતાની ગતિ કરી એ પોતપોતાની પર્યાય કરી ત્યારે કોર થી એમ કહેવાયું કે આ મેં હાથ હલાવ્યો ખ્યાલ આવે જો આમાંથી આગળ વાંચીએ તો આપણે અત્યારે શું શું જોયું કે દરેક વિશ્વના દરેક દ્રવ્યમાં છ છ દ્રવ્યમાં એક સામાન્ય ગુણ છે જેને કહેવાય છે વસ્તુત્વ ગુણ આ વસ્તુત્વ ગુણને કારણે દરેક દ્રવ્ય પોતપોતાની પર્યાય એટલે કે પોતપોતાનું કાર્ય કરવામાં સમર્થ છે પોતે જાતે એ યોગ્યતા કરે છે જો હવે ક્વેશ્ચન નંબર 101 સિદ્ધ ભગવાન કૃતકૃત્ય થયા તો હવે તેમને કાર્ય કરવું અટકી ગયું છે ક્વેશ્ચન શું છે કે સિદ્ધ ભગવાન હવે એક જગ્યાએ સ્થિર થઈ ગયા છે તો જેવી રીતના ઓલો રોટલીનો પાટલો સ્થિર છે તો એને કઈ કાર્ય કરવાની જરૂરત નથી ને કેમ કે એક જગ્યાએ સ્થિર થઈ ગયા તો કે છે ના કેમ કે ભલે એક જગ્યાએ સ્થિર થઈ ગયા છે તો પણ એમની પણ પર્યાય દરેક સમયે બદલાય છે ભલે બદલાય છે પણ કેવી રહે છે કે એવી ને એવી છે બોલું સ્થિર નું સ્થિર કેવું છે એવું સ્થિર ભગવાન પણ સ્થિર ના સ્થિર છે જો ના કારણ કે તેમનામાં વસ્તુત્વ ગુણને કારણે દરેક ગુણનું પ્રયોજન ભૂત કાર્ય એટલે કે નિર્મળ સ્વભાવનું પરિણમન સમયે સમયે થઈ રહ્યું છે આગળ વસ્તુનું દ્રવ્ય એવું નામ સાચી પડે છે સોરી ઉલટું દ્રવ્યનું વસ્તુ એવું નામ સાચી પડે છે જોક એવી રીતના વિષ્ણુ બધા સબસ્ટન્સીસ છે ને, આ જોક ઇઝ મેડ અપ ઓફ એટમ્સ એન્ડ મોલેક્યુલ્સ, ઇટ ઇઝ અ સબસ્ટન્સ. એ સબસ્ટન્સમાં જે જે વિશેષતાઓ છે એ વિશેષતાઓથી એ સબસ્ટન્સ નું નામ પડે છે. એ વિશેષતાઓથી એ સબસ્ટન્સ નું નામ પડે છે. જેવી રીતે આપણે જોયું કે એમાં અસ્તિત્વ ગુણ છે, અસ્તિત્વ ગુણને કારણે એ વસ્તુનો ક્યારેય નાશ થતો નથી અને ઉત્પન્ન થતું નથી, હંમેશા એવું ને એવું રહે છે. માટે એ વસ્તુને જ અસ્થિ કહેવામાં આવે છે, અથવા એ વસ્તુને સત કહેવામાં આવે છે. એની સબસ્ટન્સ આપણે વસ્તુ કહીએ છીએ ને, તો વસ્તુ કેવી રીતના નામ પડ્યું કે વસ્તુત્વ ગુણને કારણે દરેક દ્રવ્યને વસ્તુ કહેવામાં આવે છે. દ્રવ્ય નામ કેવી રીતના પડ્યું કે દ્રવ્યત્વ ગુણને કારણે દરેક વસ્તુમાં દ્રવ્ય નામ પડે છે. ખ્યાલ આવે છે? જેવી રીતના આ છોકરીનું નામ અવિશા છે, કેવી રીતના નામ પડ્યું એનું? અવિશા નાનપણમાં કોઈ કે મમ્મી પપ્પાએ કોઈ કે તો દાદા દાદીએ કોઈ કે નામ કીધું કે ભાઈ આ છોકરીને આપણે આજથી અવિશા બોલાવશું, બરાબર છે? બાકી તો એઝ અ પર્સન એને આપણે ખાલી એક ટેગ આપીએ છીએ ને કે આ તારું નામ, ખ્યાલ આવે છે? એવી જ રીતે વિશ્વમાં દ્રવ્ય તો અનંત અનંત છે, પણ એને ટેગ આપવામાં આવે છે કે આને વસ્તુ કહેવાશે અથવા આને દ્રવ્ય કહેવાશે. તો એ ટાઈપ કેવી રીતના આપવામાં આવે છે કે એ વસ્તુમાં જે ગુણો છે એ ગુણોના આધારે એને નામ આપવામાં આવે છે. તો દરેક દ્રવ્યમાં વસ્તુત્વ ગુણ હોવાને કારણે એને વસ્તુ કહેવામાં આવે છે. દ્રવ્યનું વસ્તુ એવું નામ સાચી છે, આન્સર. વસ્તુત્વ ગુણની મુખ્યતાથી દ્રવ્યને વસ્તુ કહે છે. બીજું, આ ગોમતસાર માંથી લેવામાં આવ્યું છે, જેમાં ગુણ પર્યાય વસે છે એને વસ્તુ કહે છે. કે જે દ્રવ્યમાં ગુણ અને પર્યાયો વસે છે તો એને વસ્તુ કહેવામાં આવે છે. આપણે અહીંયા લખ્યું છે દ્રવ્ય ગુણ પર્યાય, બરાબર? આ બહુ કોમનલી યુઝ વસ્તુ છે, દ્રવ્ય ગુણ પર્યાય. પણ કાલે પણ અહીંયા વસ્તુ ગુણ ને પર્યાય કે તો કન્ફ્યુઝ નહીં થઈ જવાનું, એનો મતલબ એ જ થાય. ખ્યાલ આવે છે? અથવા આપણે દ્રવ્ય ગુણ ને પર્યાય એ નામ એટલા કોમન થઈ ગયા કે આજે બધું બીજું કઈ નામ થઈ ગયું તો આપણે થોડા કન્ફ્યુઝ થઈ ગયા. પણ બાકી વસ્તુ, દ્રવ્ય, અસ્થિ આ બધા પ્રમેય, આ બધી એક જ વસ્તુ છે, અલગ અલગ એના નામ. આગળ, જેમાં સામાન્ય વિશેષ સ્વભાવ હોય તેને વસ્તુ કહે છે. સામાન્ય વિશેષ સ્વભાવ એટલે સ્વભાવ એટલે ગુણ, સ્વભાવ એટલે ગુણ. અને બે પ્રકારના ગુણ છે ને, સામાન્ય ગુણ અને વિશેષ ગુણ. તો દરેક વસ્તુમાં સામાન્ય વિશેષ સ્વભાવ છે માટે એને વસ્તુ કહે છે. આગળ, દરેક દ્રવ્ય પોતાનું પ્રયોજનભૂત કાર્ય કરે છે માટે તેને વસ્તુ કહે છે. વસ્તુ એવું નામ એમ બતાવે છે કે દરેક દ્રવ્યના ગુણ પર્યાય પોતપોતાના દ્રવ્યમાં જ વસે છે. વસ્તુ એવું નામ શું બતાવે છે કે દરેક દ્રવ્યના જે ગુણ પર્યાયો છે એ ગુણ પર્યાયો દ્રવ્યની અંદર વસે છે. વસે છે એટલે કેવી રીતના? કે જાણે દ્રવ્ય નામનું એક લોકર છે, એને ખોલો તો અંદરથી ગુણ અને પર્યાયો બહાર નીકળે છે, એવું છે? એવું નથી. આ દ્રવ્ય નામનો એક પદાર્થ છે, એ પદાર્થની જ વિશેષતાઓને ગુણ કહે છે અને એની વર્તમાન અવસ્થાને પર્યાય કહે છે, બરાબર? તો બીકોઝ આ દ્રવ્ય અને વસ્તુ સેમ જ છે તો એ વસ્તુની વિશેષતાઓને ગુણ કહેવાય કેવું કહેવાય ને, અને વસ્તુની અવસ્થાઓને પર્યાય કહે છે. એમ કહેવાય ને કે આ વસ્તુ, અરે સોરી, ગુણો એ વસ્તુની જ વિશેષતાઓ છે, તો એ ગુણો વસ્તુમાં વસે છે. દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ જો સમજાઈ જાય ને તો પછી કઈ પાટણામાં આવવાની જરૂરત જ ન પડે. વાતનું સમજતા આખું જૈનાગમ સમજમાં આવી જાય છે. આપણે જૈન ધર્મમાં આપણે એમ કહીએ પાઠશાળામાં આવીએ છીએ ને, બેઝિક તો શરૂઆત ક્યાંથી કરે છે કે ભાઈ વિશ્વ દ્રવ્ય ગુણ પર્યાય. શરૂઆત એમ ન કરી ભાઈ જૈન મંદિરમાં આવો તો હાથ હાથ જોડવાના, હાથ પગે લાગવાનું, આવી રીતના આવી રીતના પૂજા કરવાની, એ પણ આવે છે. પણ એના કરતા પણ ઇમ્પોર્ટન્ટ આ કોન્સેપ્ટ છે, કેમ કે આ શું છે, ધીઝ આર ધ પ્રિન્સિપલ્સ ધેટ ગાઈડ. આમાં કોઈ ગુરુદેવ શ્રી કે આ કોઈ વાળો નથી, આ કોઈ પર્ટિક્યુલર ટાઈપનો રિલિજન નથી, આ તો વસ્તુનું સ્વરૂપ છે કે વિશ્વમાં જેટલા જેટલા દ્રવ્ય છે એમાં આ આ પ્રકારના ગુણો છે, એની આવી પર્યાય થાય છે. તો એને કોઈ ધર્મ એને બાધા લાગતો નથી, ખ્યાલ આવે છે. બેઝિક ફંડામેન્ટલ છે. તો જ્યાં બેઝિક ફંડામેન્ટલ સમજાઈ જાય છે ત્યાં આખો જૈન ધર્મ સમજાઈ જાય. હા, તો વસ્તુ એમ બતાવે છે કે દ્રવ્યના ગુણ અને પર્યાયો એ દ્રવ્યમાં વસે છે. તેથી જીવના ગુણ પર્યાય શરીરમાં કે પરદ્રવ્યમાં વસતા નથી. અને સિમિલર શરીરના ગુણ પર્યાયો જીવમાં વસતા નથી. બીજા કોઈ દ્રવ્યનું આલંબન ખરેખર દેવું પડે એ સંભવતું જ નથી. દરેક દ્રવ્ય પોતામાં જ પરિપૂર્ણ છે. ટેકનિકલી કોઈ પર્સન સાવ નવો હોય અને એને ધર્મ શીખવાડવો હોય તો એને પહેલા એમ જ કહેવાય કે ભાઈ પેલા મંદિર તો આવો, મંદિર આવો, દર્શન કર, તો તારા કઈક તને સમજાશે. પછી મંદિર આવે એટલે એમ કહેવાય કે ભાઈ મંદિર આવ્યો છું, તું દર્શન કરે છે બરાબર છે, પણ થોડોક સ્વાધ્યાય કર તો તને ખબર પડશે કે ભાઈ જૈન ધર્મ શું છે. જ્યાં સ્વાધ્યાય કરવામાં આવે ને તો એને કહેવાય દ્રવ્ય ગુણ પર્યાય. પછી એને શું કહેવાય દ્રવ્ય ગુણ પર્યાય કીધા પછી કે ભાઈ મંદિર આવવાથી કઈ ધર્મ નહીં થાય. પહેલા શું કીધું તું, ભાઈ મંદિર આવીશ તો કઈ તારું ભલું થશે, તો તારો ધર્મ થાય. કેમ કે ત્યારે ઇન્ટેન્શન શું હતું કે તાવ બહાર માં એ જીવ રખડતો હતો, એના કરતા મંદિર આવે તો કઈ બે ચાર શબ્દ પડે તો એને સમજાવવું શું હતું કે મંદિર માં આવવાથી કઈ નહીં થાય. સમજાવવું એમ હતું કે ભાઈ દ્રવ્ય પણ પર્યાય સમજવાના, ખ્યાલ આવે છે. પણ જ્યાં જીવ જીવના સામે કેટલા ગ્રાઉન્ડમાં લોકો રમે છે એને અત્યારે દ્રવ્ય પણ પર્યાય સમજાવવા જાઓ તો મને કહે છે શું પકા રહ્યા, ખ્યાલ આવે છે. કેમ કે એ જીવોના પરિણામ જ એવા હોય કે એમની આગળ સિમ્પલ વસ્તુ બેસે નહીં. ધર્મ ક્યાં છે? ધર્મ કોમ્પ્લેક્સિટીમાં નથી, સિમ્પ્લિસિટીમાં. ધર્મ સિમ્પ્લિસિટીમાં. આ તો આપણે ખાલી પ્રિન્સિપલ સમજ્યા. હવે આની કોરોલરી જોઈએ તો દેર ઇમેજ એક દ્રવ્ય પોત પોતાના ગુણોની પર્યાયનું કાર્ય કરે છે, બરાબર છે. તો એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાયનું કાર્ય કરી શકે કે નહીં? નથી કરી શકતા પાક્કું. કેમ કે શું પ્રોબ્લેમ આવે તો એવું કરે છે, સ્વતંત્ર નહીં રહે. પણ જો એક દ્રવ્ય પોતાની પર્યાય પણ કરે અને બીજા દ્રવ્યની પર્યાય પણ કરે તો શું પ્રોબ્લેમ આવે?
જુદું દ્રવ્ય કહેવાય.
એક સમયે આ દ્રવ્યને બે પર્યાય કરવી પડે અને ઓલા દ્રવ્યની એકે પર્યાય નો થાય, જેમ કે એની પર્યાય તો આને કરી નાખી. હવે મને કહો કે કોઈ પણ વસ્તુ એની પ્રેઝન્ટ અવસ્થા વગર રહી શકે? ઇમેજિન કરો કે દેર ઇઝ અ સબસ્ટન્સ બટ ઇટ ડઝન્ટ હેવ ધી કરંટ ફોર્મ. એ કરંટ ફોર્મ વગર નહીં, દ્રવ્ય પર્યાય વગરનું છે, એવું પોસિબલ છે? કેમ કે તમે કોઈ પણ સબસ્ટન્સ જોશો તો કોઈક ને કોઈક ફોર્મમાં તો હશે ને. જીવ ભલે દેખાતો નથી પણ અત્યારના મનુષ્ય પર્યાયમાં છે કે નહીં? એવો જીવ દેખાડો છે કોઈ પર્યાયમાં ન હોય, કે ચાર ગતિમાં પણ ન હોય, સિદ્ધ અવસ્થામાં પણ ન હોય, નિગોદમાં પણ ન હોય, કોઈ અવસ્થામાં નથી. જીવ છે ખાલી પણ પર્યાયથી રહિત છે, એવું પોસિબલ છે? વિશ્વ વ્યવસ્થામાં એવું પોસિબલ જ નથી કે કોઈ પણ સબસ્ટન્સ એની પ્રેઝન્ટ ફોર્મ વગર એટલે કે પર્યાય. તો દરેક દ્રવ્ય પોતપોતાની પર્યાય તો કરે જ છે કે નહીં? તો પોતાની પર્યાય જો દ્રવ્ય પોતે જ કરે છે તો બીજા દ્રવ્ય કંઈ કરવાનું રહ્યું છે? જે રીતના કે આ ટોપથી મેં અહીંયા ઓમ લખ્યું, હવે જયારે ચોકે પોતે જ ઓમ લખેલું છે તો મારે ક્યાં લખવાનું રહ્યું? તો આપણને તરત ખ્યાલ માં આવે છે કે હા, દરેક દ્રવ્ય પોતપોતાની કાર્ય કર્યું અને ત્યારે જઈને આ ફોર્મ લખાયું છે. ખ્યાલ આવે છે? તો એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કઈ કાર્ય કરી શકતો નથી, આ એમાંથી કોરોલરી નીકળે છે. ખ્યાલ આવે છે? જેવી રીતના કે મમ્મી ને બહુ ટેન્શન હોય કે મારા છોકરાઓ ભણતા નથી, તો મારે એને બે વસ્તુ કેવી જોઈએ. ખ્યાલ આવે છે? પણ એવાથી છોકરા માની જાય છે. હા, તો આપણે અહીંયા ઉલટું લઈએ, બધા છોકરાઓ કહે છે મમ્મી ને, મમ્મી તો પીડા કરે છે, પણ હવે પીડા કરે થોડી ખબર છે કે મારું કેટલું ભણાઈ ગયું છે. એક જીવ બીજા જીવ આટલી સિમ્પલ વસ્તુ પણ સમજાવી શકવામાં સમર્થ. આપણે 200 ગમે જાણવાથી બીજા શું ફાયદા થાય એ જોઈએ છે. અમારી એક બીજી બુક છે, એટલે હું વાંચું છું, તમે સાંભળો. સૌથી પહેલું કે પ્રત્યેક વસ્તુ વસ્તુત્વ ગુણ હોવાને કારણે પોતપોતાનું કાર્ય કરવા માટે પૂર્ણ રીતે સમર્થ છે. એનું પૂર્ણ રીતે સમર્થ છે. ઉસમે જો ભી કાર્ય હો રહા હૈ વો ભી ઉસકે લિયે પૂર્ણતયા સાધક. મતલબ કે વસ્તુમાં જે કાર્ય થાય છે એ કાર્ય પણ એ દ્રવ્યને અનુરૂપ જ થાય છે. આપણે ઇમેજિન કરીએ કે કોઈ ફૂટલ દ્રવ્ય જાણવાનું કાર્ય કરે તો એવું શક્ય જ નથી. કેમ કે એમાં જાણવાનો ગુણ જ નથી. આપણે મૂવી જોવા છે કે નહીં જોતો? અરે એવેન્જર્સ મૂવી આવે ને, તો એવેન્જર્સ નો રોબોટ કેવું એને જાણવાનું કાર્ય કરે કે એ રોબોટ ને ખબર છે કે એ આખા વિશ્વને ડિસ્ટ્રોય કરવાનું. રોબોટ માં એ જ્ઞાન ક્યાંથી આવ્યું?
એ જીવે ભર્યું.
મૂવી માં એવું થઈ શકે, રિયાલિટી માં છે ને કોઈ પણ પુદ્દલ ને આવું જ્ઞાન હોવું શક્ય જ નથી. હા, આપણે એનામાં ઓલા અમુક પ્રોટોકોલ ફિલિન કરી શકીએ અને એ પ્રમાણે એ બિહેવ કરશે. કેમ કે એને તો એ જાતનો કાર્ય એમાં ફિલિન કરે છે. અને પોતાની બુદ્ધિથી કઈ કરી શકે તેવું શક્ય જ નથી. કેમ કે પુદ્ગલ છે અને એનું જ્ઞાન એનું કાર્ય જ નથી. જ્ઞાન એ જીવ દ્રવ્યનું કાર્ય છે. તો દરેક વસ્તુનું જે કાર્ય થાય છે એ દ્રવ્યને અનુરૂપ થાય. ખ્યાલ આવે? આગળ જોઈએ. હા, હવે શું થાય છે? જીવને અમુક વસ્તુઓ સારી લાગે છે અને અમુક વસ્તુઓ એને ખરાબ લાગે છે. કે ભાઈ આ બહુ ગરમી છે, જરાક પંખો હોય કે જરાક એકાદ હવા આવે તો જરા મજા આવે, સારું લાગે. બરાબર છે? એ જીવને સારું લાગે છે અને અમુક વસ્તુ ખરાબ લાગે છે. પણ હવે હવા ક્યારે આવે એ તો એના હાથની વસ્તુ છે ને, આપણા હાથ. ખ્યાલ આવે છે? કે દરેક દ્રવ્યનું કાર્ય જ્યાં પોતપોતાની રીતે થાય છે તો એમાં જીવે વ્યર્થ ના રાગ દ્વેષ કરીને કઈ ફાયદો નથી. જીવ જે રાગ દ્વેષ ના પરિણામ કરે છે એ પોતાની રીતે કરે છે, પણ જનરલી આપણા રાગ દ્વેષ ના પરિણામ કોઈ પરદ્રવ્ય ને ધ્યાનમાં રાખીને જ થાય છે. નોટિસ કરજો કે ક્યારે પણ આપણને કોઈ વસ્તુ ગમે તો એના પ્રત્યે આપણને લાઇકિંગ થાય છે, અને કોઈ વસ્તુ ન ગમે તો ડિસલાઇક થાય છે. કોઈના ઉપર સપોઝ આપણને ગુસ્સો આવે તો આપણે કહીએ ને કે કોઈના ઉપર ગુસ્સો આવે. કોઈ મતલબ વિધાઉટ એની રીઝન કોઈને ગુસ્સો આવે, વિધાઉટ એની અધર સબ્જેક્ટ, કે કોઈ પર્સન પર પણ નથી, કોઈ એક્શન પર પણ નથી, કોઈ સિચ્યુએશન પર પણ નથી, બસ મને એમાં ગુસ્સો આવે, એવું પોસિબલ જ નથી. ખ્યાલ આવે છે? જીવના જે રાગ દ્વેષ ના પરિણામ શું કામ છે? કેમ કે આપણે બીજી વસ્તુથી કંઈક ને કંઈક એક્સપેક્ટેશન બાંધીને બેઠા છે, અને એક્સપેક્ટેશન જો પૂરી થાય તો આપણને ગમે છે, અને જો પૂરી ન થાય તો આપણને નથી ગમતું. તો જ્યાં પૂરી થાય છે તો આપણને રાગ થાય છે, અને જો પૂરી ન થાય તો આપણને દ્વેષ થાય, અને જીવ પોતાના રાગ દ્વેષ ને કારણે સુખી દુઃખી થાય છે. ખ્યાલ આવે છે? તો જ્યાં એ એક્સપેક્ટેશન જ ન રાખે તો સુખી દુઃખી જ ન થાય, એટલે સુખી જ રહે. ખ્યાલ આવે? તો જીવે આ વસ્તુત્વ ગુણને સમજવાથી સુખી કેવી રીતના થવાય એને સમજાવી આવે. જો આપણે એ જોઈ લીધું કે દરેક પદાર્થ ને વસ્તુત્વ ગુણને કારણે વસ્તુ કહેવામાં આવે છે. હવે જીસમે અનંત ગુણ વધતે હે ઉસે વસ્તુ કહેતા હૈ, એ પણ આપણે જોઈ લીધું. હમ ભી એક વસ્તુ હોને છે. આજે વિશ્વમાં અનંત વસ્તુઓ છે, એ અનંત વસ્તુઓમાં હું પણ એક વસ્તુ છું. આના ઉપર થોડોક વિચાર કરવો જોઈએ કે વિશ્વમાં કેટલા જીવ છે. અનંત જીવ છે. એ અનંત જીવ કરતા પુદ્ગલ અનંત ગુણા છે. પછી ધર્મ અધર્મ આકાશ એક એક છે અને કાળ અસંખ્યા છે, એટલે મેજોરિટી પુદ્ગલની છે. એના પછી સેકન્ડ મેજોરિટી જીવની છે. બધાને એક સાથે ક્યુમ્યુલેટિવ ગણવા જઈએ તો અનંતાનંત વસ્તુ બરાબર, એમાંથી એક વસ્તુ હું છું. હવે આટલી બધી વસ્તુઓ જ્યાં પોત પોતાનું કાર્ય કરે છે, તો જ્યાં મેં મારું કાર્ય કર્યું મને અહંકાર છે. ખ્યાલ આવે છે? આટલી બધી વસ્તુ જ્યાં પોત પોતાનું કાર્ય કરે છે અને જ્યાં મેં મારું કાર્ય કર્યું તો જીવને કેમ અહંકાર આવે છે? આજે હ્યુમન્સ કેટલા છે અર્થ પર? 7 બિલિયન જેવું કંઈક છે. તો આપણને શું લાગે? આજે હમણાં જ ક્યારેક ન્યૂઝ પેપરમાં વાંચતો હતો કે 0.01% ઓફ હ્યુમન આર રૂલિંગ 99.99% ઓફ ધ લાઈફ. આપણને શું લાગે છે કે મનુષ્ય બીજા બધા પ્રાણીઓને રૂલ કરે છે. મનુષ્ય બીજા બધા પ્રાણીઓને રૂલ કરે છે. કેમ? કેમકે આપણી કન્વીનિયન્સ હિસાબથી આપણે કૂતરાને પેટ બનાવી દઈએ છીએ, અથવા હોર્સ ને આપણે હોર્સ રાઇડિંગ માટે યુઝ કરીએ છીએ. ખ્યાલ આવે છે? તો જીવને મનુષ્યને કેમ આવો અહંકાર છે કે હું બધી લાઈફને કંટ્રોલ કરું છું, હું પણ પોતાનું કાર્ય કરું છું જાણવા દે કોણ? એ એનિમલ પણ પોતાનું કાર્ય કરે જાણવા દે કોણ? હા, એને જ્ઞાનનો ક્ષય કેમ થોડો ઓછો છે, એને એના ભાવ પ્રમાણે, મને મારા ભાવ પ્રમાણે મને જ્ઞાન થોડું વધારે છે. તો વધારે જ્ઞાનથી જે જ્ઞાનનું કાર્ય થાય છે એનો મતલબ એમ થોડી છે કે ઓલા ઓછા જ્ઞાનવાળા કાર્યને રૂલ કરું છું. ખ્યાલ આવે છે? તો દરેક વસ્તુ જ્યાં પોત પોતાનું કાર્ય કરે છે એવો જીવને ખ્યાલ આવે છે, તો જીવનો અહંકાર દૂર થઈ જાય. જ્યાં આ રીતે વિચાર કરો ને તો એમ થાય કે હા, વિશ્વની આટલી બધી વસ્તુઓ છે, દરેક વસ્તુ પોત પોતાનું કાર્ય કરે છે, તો આઈ એમ નોટ ડુઈંગ એનીથિંગ સ્પેશિયલ કે આઈ શુડ હેવ ઈગો. તો જીવને ક્ષમતાના પરિણામ આવે છે. એમ કહે છે કે ઈ કમ્સ ટુ ધ ગ્રાઉન્ડ રેડ, જે પહેલા આકાશમાં ઉડતો હતો એની બદલે. આપણને કોઈ વસ્તુમાં એમ સુપિરિયોરિટી કોમ્પ્લેક્સ તો નથી આવતો, સામે ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ પણ નથી આવતો. There can be situation કે I am 30 years old, I am 35 years old અને હજી મને સ્ટેબલ જોબ નથી, મને આ નથી, મને તે નથી, લાઈફમાં મેં શું કર્યું મને ખબર નથી, અથવા તો મને આટલી ઉંમર થઈ ગઈ હજી સક્સેસ મળતો નથી. ખ્યાલ આવે ને? તો એનું પરિણામ અને એવી રીતના જ થવાનું છે. તો જીવને એના માટે જે એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ થઈ જાય છે એ રાખવાની જરૂર છે. ખ્યાલ આવે છે? કોઈ ગરીબ છે, કોઈ પૈસા વાળું છે, એ એના ઉદય પ્રમાણે છે. પૈસા વાળું છે તો વધારે સુખી છે અને ગરીબ છે તો ઓછું સુખી છે, એવું કઈ નથી. દરેક જીવના પોત પોતાના પૂર્વકૃત કર્મ પ્રમાણે એને ઉદય મળે છે, સંયોગ છે. અને એને કારણે જીવ સુખી સુખી થઈ જાય છે, બીજું નથી. ખ્યાલ આવે છે? જીવને આને કારણે જે પરિણામોમાં એ હિંસા કે અહિંસા દેખાય છે એવું ન હોવું જોઈએ. જ્યાં હું વિચાર કરે છે તો બધામાં સમાનતા એને લાગે છે.
અનુકૂળતા
અને પ્રતિકૂળતાનું કારણ અનુકૂળ પ્રતિકૂળતા માની રાખ્યું, પણ એક્ચ્યુઅલી એવું
છે આ જ પરિણામ.
ખરેખર તો વિચાર કરીએ ને तो जहाँ जीव ने दरेक जीव समान लागे तो इन्हें राग द्वेषना के सुख दुख ना परिणाम थता इन्हें अंदर भी समता ना भाव आए, समता ना भाव आए तो शांति भी जीवे ले बस एक सुख सही लगे हम कॉज इफेक्ट कह सकते हैं હવે જે રીતે આપણે પેલું કોર્સ એક્શન ની વાત કરતા હોય ને કે બાઈએ રોટલી બનાવી આ એના જેવું જે કોર્સ એક્શન છે આપણે એમ કહીએ ને કે મારી પાસે અત્યારના ઘણી સુખ સમૃદ્ધિ છે કેમ છે કે ભાઈ પૂર્વના કર્મ સારા કર્યા હતા એટલે અત્યારના સારું છે પણ એવો આરોપ આપવામાં રિયાલિટીમાં શું છે કે એ જીવે જયારે મંદ પરિણામ કર્યા હતા પહેલા તો ત્યારે એને એટલું દુઃખ ઓછું થયું બરાબર ત્યારની વાત હવે ત્યારે પૂતગલોમાં એની પોતાની રીતે પરિણામ થયું છે કે કર્મ એની જાતે આવીને બંધાયા જીવ સાથે એ જીવે પોતે સિલેક્ટ કરીને બાંધ્યા છે કે આ કર્મ મને જોયે છે ના નથી જોઈતા સિલેક્ટ તો કરી શકતો નથી બરાબર એ પોત પોતાની રીતે આવીને બંધાય હવે ત્યાં આ ભાવ આવ્યો તો ઓલા કર્મ ઉદયમાં આવ્યો એ કર્મ ઉદયમાં આવ્યા તો એ કર્મ ગોતવા ગયા હતા કે ના આ વસ્તુને હું લઈ આવું આ જીવ પાસે રાખવા માટે કર્મ પણ એક પૂતગલ પણ બીજા પૂતગલને ગોતવા જતો એ પોત પોતાની રીતે જાય છે બરાબર તો જ્યાં કર્મનો ઉદય થયો ત્યાં એવું કોઈ કોઈ નો કે સામે એ જીવને બધી સુખ સુવિધા મળે છે હવે આજે સપોઝ મારી પાસે મારુતિ વાંચો છે અને કોઈની પાસે મરતી તો મારા કર્મ ગોતવા ગયા હતા ત્યાં વધારે કારના શોરૂમમાં પૂછવા ગયા હતા ભાઈ કઈ ગાડી છે લેવા દો એવું તો કઈ પ્રશ્ન એવું જ કો ઇન્સિડન્સ દેખાય આપણે એને કોર્સલી ભલે કહીએ કે હા આને કર્મ એવા બાંધ્યા હતા એનો ઉદય ઇટ ઇઝ ઓનલી અ વે ઓફ એક્સપ્લેનિંગ અ વે ઓફ કમિંગ રિયાલિટીમાં શું થાય છે કે ભાઈ દરેક પૂતગલ સ્વતંત્ર રીતે પોતપોતાનું પરિણામ જ કરે છે અને અત્યારના સપોઝ મારી પાસે 50 જોડી કપડાં છે મારી પાસે સપોઝ 2 વર્ષ પછી 100 જોડી કપડાં હશે તો એ જે બીજા 50 એડિશનલ આવ્યા એ પૂતગલોનું પરિણામ પોતાની રીતે થયું ખ્યાલમાં આવે ને એને અનુરૂપ જીવને જે વિકલ્પ આવવાના છે ને કે ભાઈ મારે જે કપડાં લેવા જવું છે કે સડનલી તો અદ્રશ્ય થઈને આવી નથી જતા પણ જીવને એને અનુરૂપ વિકલ્પ આવે છે કે નહીં મારે કપડાં લેવા જવું છે એ વિકલ્પ પણ એની જાતે આવે છે હવે વિકલ્પ આવે અને લેવા જાય ને ન મળે તો કપડાં નો આવે અને કઈ વિકલ્પ ન હોય શોપમાં ગયો ના કઈ મૂકેલો લઈ લીધું અને આવી જાય ખ્યાલ આવે છે કે પૂતગલ નું પરિણામ સ્વતંત્ર છે જીવના વિકલ્પો નું પરિણામ સ્વતંત્ર
આપણે સુખ દુઃખ માની
અને એમાં આપણે સુખ દુઃખ માનીએ છીએ આપણી મિથ્યા માન્યતા ખ્યાલ આવે છે પરિણામ ઇફ યુ થિંક પોઝિટિવ યુ મોસ્ટલી ગેટ પોઝિટિવ રિઝલ્ટ મોસ્ટલી આ ભૂલે
ગેરંટેડ
નહીં ઉસકા કોઈ કારણ કાર્ય સંબંધ નહીં જીવ કા સોચના ઓર કાર્ય કા હોના અપને આપ મે સ્વતંત્ર હૈ હા લેકિન આપ પોઝિટિવ થિંક કરતે હૈ ફિર ભી બહોત લોગ એસે દેખે દેખને મે મિલતે હૈ જિનકે સાથ પૂરા પૂરા હી હો રહા હૈ બહોત પોઝિટિવ થિંક કરને વાલા આદમી હૈ હમેશા ખુશ રહેતા હમેશા સુખી રહેને કી કોશિશ કરતા હૈ લેકિન બહાર મે ઉસકે એસે સંયમ નહીં क्यों नहीं है भाई ऐसी ही उसकी अभी योग्यता है
पॉजिटिव थिंकिंग करते हैं हमारे भाव पॉजिटिव हो रहे हैं वो भाव से अच्छे कर्म बन रहे हैं वो कर्म कब फल देगा वो समय को संजोग के साथ में फल जरूर देगा पर हम उसका पॉजिटिव कोई नीचे भी नहीं देने वाला
अगेन व्हेन वी वांट टू ब्लेम वन थिंग फॉर दी अदर तो आप ऐसे बता सकते हैं कि हमने पॉजिटिव थिंकिंग किया तो आपके कर्म अच्छे बन रहे हैं फिर उसका रिजल्ट अच्छा आया तो आपका कार्य भी अच्छा हो गया बट दिस इज अगेन वेरी कोर थिंकिंग कि यू आर ब्लेमिंग वन थिंग फॉर दी अदर रियालिटी क्या है अपना सोचना एक बात है और चीजों का कार्य होना दूसरी बात है, और दोनों
अपने में परिणाम तो हमें मिले इमीडिएट मिले
पॉजिटिव, मतलब उसका कहना ये है कि आप सकारात्मक सोचेंगे, शुभ नहीं, शुभ अशुभ का कोई संबंध नहीं, आप सकारात्मक सोचेंगे कि नहीं मैं कर सकता हूँ ये कार्य, तो आपका कार्य हो गया।
वो क्या होता
है, मतलब बात सही है, लेकिन कैसा है कि आप सकारात्मक सोचेंगे मुझे कार्य करना है तो होगा, लेकिन आपने सोचा और कार्य हुआ ऐसा नहीं, आप सोचते रहिए कभी ना कभी तो कार्य होगा, वो बात सही है। जैसे मुझे सम्यक दर्शन प्राप्त करना है, मतलब मुझे अपने आत्मा को जानना है, तो अगर अरे आत्मा तो दिखाई नहीं देता मुझे तो कैसे समझ में आएगा, ऐसे नेगेटिव सोचेंगे तो आप तो पुरुषार्थ भी नहीं करेंगे, अगर पुरुषार्थ नहीं करेंगे तो आपको कभी समझ में नहीं आएगा, लेकिन आप सकारात्मक सोचते हैं तो आप पुरुषार्थ करेंगे, पुरुषार्थ करेंगे तो आपको कभी ना कभी तो समझ में आएगा, तो इसलिए ऐसा कहने में आता है भाई पॉजिटिव थिंक करो तो आपका कार्य हो गए, लेकिन वो होगा कब, अपनी योग्यता से है। देर इज अ कॉजालिटी बिटवीन कर्म एंड जीव फीलिंग एज वेल एज अदर सराउंडिंग, बट दैट कॉजालिटी इज मेनली एट अ मोटा मोटा लेवल, देर इज नो डायरेक्ट कॉज एंड इफेक्ट रिलेशनशिप। लेट मी टेक हाँ, जैसे फॉर एग्जाम्पल दो जीव है, दोनों जीव को बाहर में बहुत दुख है, बाहर में बहुत दुख है सबको, भाई पूरे फैमिली में सभी लोग बीमार है, कोई पैसे का इनकम नहीं है, खाने पीने का ठिकाना नहीं है, वैसी सिचुएशन है बाहर, लेकिन वो दोनों जीव की थिंकिंग सिमिलर है ऐसा आप अश्योर कर सकते हैं, नहीं कर सकते, क्यों, बिकॉज जीव के थॉट और बाहर के संयोग में कॉजालिटी नहीं, जीव के परिणाम और कर्म के संयोग में क्या मतलब कारण कार्य संबंध नहीं है, मतलब ऐसे ऐसे संयोग है तो जीव के ऐसे ही परिणाम होंगे ऐसा नियम नहीं है। अगर बहुत संयोग में भी जीव सकारात्मक या पॉजिटिव या अच्छा सोचता है, परिणाम मंद रखता है, तो वो संयोग दूर होंगे, कभी ना कभी तो दूर होंगे, और वो जीव के अच्छे संयोग भी आएंगे, संयोग में और जीव के परिणामों में कोई ऐसा डायरेक्ट रिलेशन नहीं,
पहले नर्स तक जाता है ऐसा चलाना,
चलो अपन आगे बढ़ेंगे वस्तुत्व गुण में। हाँ, वस्तुत्व गुण में हमने देखा कि जीव को दीनता हीनता वगैरह नहीं होती, क्यों, क्योंकि जब ऐसा सोचता है दरेक वस्तु अपना अपना कार्य करती है, तो दरेक जीव अपने जानने देखने का कार्य कर रहा है और समान, तो ना तो दीनता हो रही है ना तो अधिकता हो रही है। हाँ, फिर दरेक वस्तु अपना अपना कार्य जब स्वतंत्र करता है तो जीव को एक बोझा जो अपने सर पे था कि ये कार्य मुझे करना है, ऐसा बोझा सर पे रहता नहीं। जैसे कि मैंने एक नया बिजनेस शुरू किया, राइट, अभी मेरे सर पे बोझा है कि आई हैव टू सक्सीड इन द बिजनेस, अगर नहीं हुआ तो क्या होगा, भाई लॉसेस होंगे, एम्प्लॉई की जॉब जाएगी, ये होगा वो होगा, लेकिन वो बिजनेस में सक्सेस होना वो मेरे सोचने के ऊपर आधीन है, बिजनेस में सक्सेस करूँ ये मारा विचार ऊपर आने में नहीं, तो हरेक जीव पॉजिटिव विचार करा, जब ना वो बिजनेस शुरू करे थे तो कोई नेगेटिव सोचने तो करतु नहीं, डायरेक्ट पॉजिटिव सोचने करे, पर एना पछी पण सक्सेस करूँ के न करूँ ये बीजा घना बदा पदार्थों ऊपर डिपेंडेंट है, कि भाई बिजनेस आवानो हो तो ये पर्टिक्युलर सपोज कई प्रोडक्ट है, प्रोडक्ट में सपोज आई एम सेलिंग चॉक, એ ચોક ના પણ પરમાણુઓ છે, એ પરમાણુઓનો પણ અહીંયાથી ત્યાં મૂવમેન્ટ થવાનું હશે કે નહીં, તો જો એનું મૂવમેન્ટ લખાયું હશે તો એ મૂવમેન્ટ થાય છે તો મને બિઝનેસ મળે છે, અને જો મને બિઝનેસ આનું મૂવમેન્ટ નહીં થવાનું હોય તો મને બિઝનેસ નહીં મળે, મારે ત્યાં પડ્યા રહેશે ઇન્વેન્ટરી. યાદ આવે છે આપણને શું લાગે છે કે જીવ એ એક, આપણે ગુજરાતીમાં એક કહેવત છે, જૂના ટાઈમની કહેવત છે કે બધું ગાડું ચાલતું હોય ને, બળદ ગાડું, એની નીચે એક કૂતરું હોય, એ કૂતરું જો બળદ ગાડાની નીચે ચાલતું હોય, મતલબ ધેર આર ટુ બુલક અને પાછળ કાર્ટ છે, એ કાર્ટ ની નીચે કૂતરું ચાલતું હોય ને તો એને એવું જ લાગે કે આખો વજન હું જ લઈને ચાલુ છું. એને રિયાલિટીમાં એવું જ લાગે છે, એને એમ થાય ઓ કેટલું ડિફિકલ્ટ છે, મને તો કેટલો બોજો છે મારા ઉપર. એટલે પણ ઘણી રીતે વાત શું છે કે ભાઈ ઓલું સ્વતંત્ર ચાલે છે ને, આ ભાઈ સ્વતંત્ર છે, પણ એ તો પોતાની નીતિ માન્યતાથી એની જ નીચે ચાલે છે ને એને એવું લાગે છે કે હું કે. એવી જ રીતે આ વિશ્વમાં આ જે પણ પદાર્થોનું પરિણામન જે છે ને એ બધું સ્વતંત્ર થાય. આપણને શું લાગે છે, મેં બિઝનેસ ક્રે કરી સી આઈ એમ સો સક્સેસફુલ, ખ્યાલ આવે છે, અથવા સી આઈ એમ આઈ કુડન્ટ મેક ઇટ. દરેક પદાર્થ નું પરિણામન સ્વતંત્ર થાય છે, ખ્યાલ આવે. તો જીવ નો જે બોજો છે ને કરતાપણાનો, કે ભાઈ મારે કરવાનું છે કે મેં કર્યું, જ્યાં વસ્તુત્વ ગુણને સમજે છે તો આખો બોજો એનો દૂર થઈ જાય અને જીવ એકદમ સહજ થઈ જાય છે. પહેલા આપણે એક વાત થઈ ચૂકી છે જયારે આપણે દ્રવ્ય જોતા હતા, પણ એને ફરીથી થોડું જોઈએ કેમ કે ઇટ ઇઝ વેરી રેલેવન્ટ. સપોઝ આ આત્મા છે, આ આત્મા છે, આ આત્મા શરીરના આકારે છે ને, તો એ આત્માનું કાર્યક્ષેત્ર ક્યાં સુધી લિમિટેડ છે? જેટલી શરીરની બાઉન્ડ્રી છે એટલું જ એનું કાર્યક્ષેત્ર લિમિટેડ છે. હવે સપોઝ આ એક બોલ છે, આપણે બોલ થી રમીએ છીએ ને, તો આઈ એમ અ ગુડ બાસ્કેટબોલ પ્લેયર બટ ઇઝ નોટ. કેમ? અરે મારી આવડત છે, મેં એવી રીતના કર્યું છે, ખ્યાલ આવે છે. આ જીવની આવડત છે, એ બોલ તો જીવના કાર્યક્ષેત્રની બહાર છે. હવે આ તો આપણે એરિયા વાઇઝ કાર્યક્ષેત્ર જોઈએ છે, એને થોડું ફિલોસોફિકલી વિચાર કરો તો જેટલા જીવના ગુણો છે એ ગુણોની પર્યાયની બહાર જીવ કાંઈ કરી શકવા માટે સમર્થ નથી, બરાબર છે? તો ગુરુદેવજીના પ્રવચનમાં ગઈકાલે આવ્યું, નહીં આજે જ આવ્યું, આંખની પાપણથી વાલુ એટલે માટી હોય ને રેતી, એ રેતીને હલાવી બતાવો એ આત્માનું કાર્ય નથી. અથવા ભૂખના પાના ફરાવી બતાવો આત્માથી, આ શરીરથી આત્માથી આનું પાનું ફરાવી બતાવો, કેમ કે જીવનું કાર્ય જ નથી. જીવનું કાર્ય શું છે? જાણવા, દેખવાનો, સુખ દુઃખનો અનુભવ કરવાનો, પોતાને દિવ્ય શક્તિની અનંત ગુણોની પર્યાયમાં પ્રગટતા કરવું એ જીવનું કાર્ય છે. એના સિવાય આ જે બધા પરમાણુઓનું હલવું, આ એક વસ્તુનું અહીંથી ત્યાં જવું, એ જીવનું કાર્ય જ નથી. તો જ્યાં જીવનું કાર્ય જ નથી, તો જ્યાં જીવને એમાં અહંકાર કે હિંસા એ આવી શકું સમર્થન, જ્યાં જીવ આવો વિચાર કરે છે કે ભાઈ આ મારું કાર્ય જ નથી, તો એને જે કરતાપણાનો બોજો છે એ હટી જાય છે. પોતે જ્ઞાતા ભાવે થઈને પોતાના સ્વરૂપ તરફ જોવે છે કે હા મારું સ્વરૂપ ખાલી જાણવા દેખવાનું જ છે. તો જાણવા દેખવાનું છે તો કોઈ એને ટેન્શન રહેતું જ નથી. આપણું જે બહારમાં અત્યારે આપણે જે સ્ટ્રેસફુલ લાઈફ જીવીએ છીએ ને, એ સ્ટ્રેસફુલ લાઈફ પણ એટલે જ જીવ્યું કે આપણે ખરા સિદ્ધાંતો નથી સમજતા. જ્યાં ખરા સિદ્ધાંતો સમજીએ તો આપણું બધું સ્ટ્રેસ લાઈફમાંથી આમ જ નીકળી જાય, અને પારમાર્થિક રીતે જે આપણી સમજણ સાચી થાય છે તો જુદી વાત. મોટિવેશન શું કામ હોવા, થાય છે આજે સમજવાનું કાર્ય જે છે ને, જીવનું કાર્ય જાણવાનું છે. આપણી જે સમજણ છે ને અત્યારમાં કે ભાઈ આ કાર્ય હું કરું છું, એ સમજણ શરીરની નથી, આ બ્રેનની નથી, એ સમજણ જીવની. હવે જ્યાં એ જીવને સમજણ ચેન્જ કરવી છે કે આ કાર્ય હું નથી કરતો, કે હું કઈ કરી શકતો નથી, આ બધું જે કાર્ય ઓટોમેટિકલી ચાલે છે, એવી સમજણ કરવી એ પણ જીવની શક્તિની અંદર છે અને એ સમજણ ચેન્જ કરવું એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ છે. જ્યાં જીવ આ કાર્ય કરે છે એ કરવા લાયક વસ્તુ છે, એ વિચારશીલ વસ્તુ છે. આ કાર્ય વિચારથી થાય છે, ખ્યાલ આવે છે. કોઈ બહારની એક્શનથી આ સમજણનો પલટો નથી થતો. સમજણનો પલટો જીવના વિચારોથી થાય છે અને એ જ કરવા લાયક વસ્તુ છે. અચ્છા, જ્યાં હવે બધી વસ્તુ પોતાની મેળે થાય છે, જ્યાં એ જીવ સમજે છે, એનું મોટિવેશન ઉલટું કેવું થાય છે કે એનું એફર્ટ જે બહારમાં ચાલે છે એ ચાલતી રહે છે, જ્ઞાનનું અટેન્શન છે ને ત્યાંથી હટી જાય અને પોતાના આત્મા પર આવે. એક ડ્યુઅલ નેચર થઈ જાય કે જ્ઞાનનું ફોકસ આત્મા પર અને બહારની એફર્ટ છૂટતી નથી કે ભાઈ હવે હું બુકના પાના હલાવી શકતો નથી, તો કોઈ હલાવી આપો તો હું વસ્તુ તો હું આગળ વાંચું. એમ નહીં, એમ નહીં, આ તો પોતે જ પાના હલાવે કોશિશ કરે છે. એટલે કુદરતનું કાર્ય છે એમ જાણે છે, એમ જ જાણતો કે જીવનું કાર્ય છે. ખ્યાલ આવે? જીવને કરતાપણાનો બોજો નથી. હવે કાલથી હું કમાવા નહીં જાઉં, કેમ કે હું તો કઈ કરી જ નથી શકતો. આ બિઝનેસ ચાલો કે ના ચાલો મારા હાથની વાત જ નથી, તો માય ગોટો આપે એમ નહીં. ઓફિસ જઈને બધું કાર્ય કરવું એ બધું તો આપણી જેટલી એફર્ટ છે તો બધું કરવી જ
જોઈએ.
એના પછી જે આઉટકમ આવે છે એ આપણા હાથની વાત નથી. ચાલો, દેર ઇઝ અ માઇનર ડિફરન્સ ઇન અન્ડરસ્ટેન્ડિંગ. પોઈન્ટ ઇઝ, વોટ એવર વી આર ડિસ્કસિંગ હિયર, એ બધું અન્ડરસ્ટેન્ડિંગના લેવલ પર અપ્લાય કરવાનું છે. ડોન્ટ સ્ટોપ ડુઇંગ. કાલથી મંદિર નહીં આવું, કેમ કે મંદિર આવવાથી તો કઈ ધર્મ થતો જ નથી. દ્રવ્ય પણ પર્યાય સમજ આવી જાય છે. દરેક દ્રવ્ય નું કાર્ય પોતપોતાની રીતે થાય છે અને બાઈ નું રોટલી બનાવવાની એક્શન કરવી પડશે, તો એનો ગૌ માંથી રોટલી માંથી સમજણમાં ચેન્જ કરો.
વાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા.
બોલો જીનવાણી માં.